તારીખ 7/12/1994 શ્રી સમયસર શ્લોક 155 અને 156 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 223
સર્વ પદાર્થો ને વિશે નિર્વિલાસપણે વર્તે છે, અત્યંત નિરપેક્ષપણે વર્તે છે. સિદ્ધાંત એ છે એને પાછળ, જીવને જો પર પદાર્થમાં સુખવૃત્તિ હોય તો એ પર પદાર્થ પ્રત્યક્ષપણે બદલતા વિનાશ પામતા જોવામાં આવે છે, તેથી પોતાના સુખનો પણ વિનાશ થવાની શંકા પડે છે. શંકામાંથી ભય ઉત્પન્ન થાય છે. પર પદાર્થમાં સુખ બુદ્ધિ એ મૂળમાં ભયનું, શંકાનું અને દુઃખનું કારણ છે. જેને પર પદાર્થ પ્રત્યેનું અને સ્વ પદાર્થ પ્રત્યેનું નિરપેક્ષ નિશંક જ્ઞાન છે, સ્વપદાર્થ પ્રત્યેનું અને પર પદાર્થ પ્રત્યેનું નિશંક જ્ઞાન છે. જ્ઞાનમાં શંકા હોતી જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ, જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા હોતી નથી. એ સુખ મારામાં છે અને સુખ મારાથી બાહ્ય પદાર્થમાં નથી. પછી એ સુખ ટળવા સંબંધીની શંકા રહેતી નથી, કેમ કે સુખ જ નથી, પછી ટળવા નહીં ટળવાનો પ્રશ્ન ક્યાં ઉત્પન્ન થાય છે? એ સિદ્ધાંતથી વાત લીધી છે. અને અહીંથી મુખ્યપણે જે 7 પ્રકારના ભય છે એ ભયો સંબંધીના શ્લોક છે. એમાં પહેલા શ્લોક છે આ લોક ભય અને પરલોક ભય. તો કે લોક એટલે કોણ? હકીકતપણે લોક એટલે જગત. આ લોક એટલે મનુષ્ય લોક અને પરલોક એટલે બાકીનો દેવલોક અથવા નારકીનો લોક. એમ રૂઢિગત પણ કહેવામાં આવે છે, પણ એનો ખરેખર અર્થ એવો નથી. લોકમું એટલે પ્રકાશનું, લોક્યંતે પ્રકાશતે એવો એનો અર્થ છે. એટલે આત્મા ખરેખર પ્રકાશની મૂર્તિ હોવાથી, ચૈતન્ય પ્રકાશની મૂર્તિ હોવાને લીધે આત્મા જ લોક છે. ત્યાંથી વાત શરૂ કરે છે આચાર્ય કે આ ચિત્ત સ્વરૂપ લોક જ ભિન્ન આત્માનો શાશ્વત એક અને સકળ વ્યક્ત એવો લોક છે. ચૈતન્ય સ્વરૂપ લોક એટલે પોતે આત્મા, ભિન્ન આત્માનો એટલે પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો. ભિન્ન આત્માનો અર્થ એ છે કે પરથી ભિન્નપણે રહેતા એવા આત્માનો અને પરથી ભિન્નપણે પરિણમતા એવા આત્માનો. શાશ્વત એક અને સકળ વ્યક્ત લોક છે. એ શાશ્વત છે, ચૈતન્ય સ્વરૂપ ચિત્ત સ્વરૂપ શાશ્વત છે, એક છે. એક છે એટલે એમાં કોઈ બેપણું નથી, ભેદ પ્રભેદ નથી, અથવા બીજા કોઈની અંદર ભેળસેળ પણ નથી. શાશ્વત છે, એક છે, સકળ વ્યક્ત છે એટલે સર્વકાળે પ્રસિદ્ધ છે, પ્રગટ છે એવો લોક છે. નિરાવરણ સ્વરૂપ છે, વ્યક્તનો અર્થ અહીંયા નિરાવરણ લેવો છે. નિરાવરણ સ્વરૂપ એવો લોક છે, સ્વરૂપને આવરણ નથી. આવરણ અવસ્થામાં ઉત્પન્ન થાય છે, અવસ્થાને આવરણ આવે છે, મૂળ સ્વરૂપને આવરણ આવતું નથી. સામર સ્વરૂપ છે એવું ને એવું છે, અને એ સર્વથા વ્યક્ત છે. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિમાં એ સર્વથા વ્યક્ત છે. અથવા જ્ઞાનની પર્યાય જે સ્વસન્મુખ થાય, એ જ્ઞાનની પર્યાય એમ જુએ છે કે મારું સ્વરૂપ તો ઢંકાયેલું છે જ નહીં, આચ્છાદિત છે જ નહીં. ઢંકાયેલું આચ્છાદિત નથી એનો અર્થ વ્યક્ત છે, જેવું છે તેવું છે. આવરણ હસું ને નિરાવરણ થયું એમ નથી, એ અવસ્થામાં થાય. આ તો પહેલેથી જ એવું છે, નહીં ઢંકાયેલું નહીં આચ્છાદિત થયેલું, એવું ને એવું હોવાથી એને સકળ વ્યક્ત કહેવામાં આવે છે. કારણ કે માત્ર ચિત્ત સ્વરૂપ લોકને આ જ્ઞાની આત્મા સ્વયં એકલો અવલોકે છે, અર્થાત અનુભવે છે, અને એવા ચૈતન્ય સ્વરૂપ લોકને અયમ આ જ્ઞાની અયમમાંથી કાઢ્યું છે. આ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવ આત્મા સ્વયં એકલો જ પોતાને અવલોકે છે અને અનુભવે છે કે હું તો પ્રગટ છું, હું હાજરા હજૂર છું, શાશ્વત છું અને પ્રગટ છું. મારું સ્મરણ પણ મારે કરવાનું કેમ હોય શકે? આત્માનું સ્મરણ કરવું એ તો ભૂલી ગયો હોય એને સ્મરણ કરાવવાનું હોય. જેને એ પ્રત્યક્ષ વર્તે છે એને સ્મરણ કરવાની અપેક્ષા નથી, અથવા તો જે પરોક્ષ હોય એનું સ્મરણ કરાય. પ્રત્યક્ષ હોય એનું સ્મરણ કરવાની આવશ્યકતા ઊભી થતી નથી. એનો ભેદ તમે કઈ લ્યો, ભેદ એટલે રહસ્ય. લોક પુરુષ સંસ્થાને કહ્યું. હવે આમ જુઓ તો ત્રણેય જગતનું આકાર સંસ્થાન પુરુષાકારે છે, આકાર છે પુરુષાકારે છે ને, તો એ રીતે તો સીધી વાત છે. પણ એનો અર્થ શું કે એવો જે શુદ્ધાત્મા એ પ્રકાશી રહ્યો છે, અંદરમાં પ્રગટપણે એ પ્રકાશમાન રહ્યો છે, સદાય પ્રકાશિત રહ્યો છે એવો આત્મા. લોક સ્વરૂપ એટલે પ્રકાશ સ્વરૂપ એવો આત્મા સદાય પ્રકાશી રહ્યો છે પોતાના સંસ્થાનમાં, પોતાના સ્વરૂપમાં સ્વરૂપાકારે પ્રકાશિત રહ્યો છે. સંસ્થાન એટલે આકાર. આ ચિત્ત સ્વરૂપ લોક જ તારો છે, તેનાથી બીજો કોઈ લોક આ લોક કે પરલોક તારો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે. પોતાને ને પોતાને તારો એટલે પોતાને ને પોતાને કહે છે, સંબોધે છે કે એ જીવ તું સ્વયં પ્રકાશ સ્વરૂપ છો, ચૈતન્ય સ્વયં પ્રકાશ સ્વરૂપ છો, એ ચિત્ત સ્વરૂપ એ જ તારો લોક એટલે એ જ તારો સ્વરૂપ છે, તેનાથી બીજો કોઈ આ લોક કે પરલોક તારું સ્વરૂપ નથી. એટલે આ લોક સાથે તારે લેવા દેવા નથી ને પરલોક સાથે તારે કઈ લેવા દેવા નથી. આ લોક સાથે લેવા દેવા નથી એટલે કે આ લોકના કોઈ સંયોગ વિયોગ સાથે તારે લેવા દેવા નથી. જે થાય તે તારામાં કઈ થતું નથી, બહારમાં તારાથી બહાર જે કઈ થાય છે એમાં તારાથી તારામાં કઈ થતું નથી. પરલોકમાં જે સહીથી કોઈ જે સમ્યક દ્રષ્ટિને કોઈ જેટલા બહુ બાકી હોય બે પાસે તો પરલોકમાં જાય, તો પરલોકની અંદર પણ એ કોઈ લોક તારો છે નહીં, ત્યાં તારે લેવા દેવા નથી, અહીંયા તારે લેવા દેવા નથી, તો ત્યાં પણ તારે કાંઈ લેવા દેવા નથી. ભિન્ન છું, ભિન્ન છું એનો અર્થ શું કે તારે કાંઈ સંબંધ નથી, કાંઈ લાગતું વળગતું નથી. પછી જેને જેનાથી લાગતું વળગતું ન હોય એનો ભય શું? પોતાના મકાનને આગ લાગે તો ભય થાય, પણ બીજાના મકાનને આગ લાગે એની ભય થાય છે? બસ જે થાય છે એ બીજાનું થાય છે. ગુરુદેવે તો ઘણો પ્રસંગ કર્યો, પણ આપણે અંગીકાર કેટલું કર્યું એ સવાલ છે. આપણે અંદર જો ઉતરી હોય તો કાંઈ વાંધો આવે નહીં. ગુરુદેવ તો અંદર પોતે ઉતારીને કહેતા હતા, આપણને ઉતરે તો આપણને એટલું જ સુખ શાંતિ રહે. કેમ ન ઉતરો, સાંભળ્યું ખરું પણ પછી સાંભળીને સંતોષ લઈ લીધો, આપણને કેવો લાભ મળ્યો, ગુરુદેવનો વ્યાખ્યાન સાંભળવાનો કેવો સરસ લાભ મળ્યો, એટલામાં રાજી થઈ ગયો, એટલામાં સંતોષ થઈ ગયો, રાજી થઈ ગયો, સાંભળવાની રુચિ થઈ, પછી એથી આગળ પરિણમવા માટે જે પ્રયોગ કરવો જોઈએ એની રુચિ નહીં થઈ, પરિણમવા માટે કાંઈ આગળ કાર્ય ન કર્યું, એ વખતે સંતોષ થવાને બદલે અસંતોષ થવો જોઈએ, ક્યાં મળ્યું તો ખરું સાંભળવા, પણ સાંભળવાથી કાંઈ થોડી સુખ શાંતિ થાય છે, એને મારે કેવી રીતે પરિણમ આપવું અથવા કેમ પરિણમતું નથી એનો અસંતોષ થવો તો આગળ કામ ચાલે. ખૂબ વખાણ કરે મીઠાઈના, એવા સરસ પેંડા છે, એવા સરસ મેસૂબ છે, એટલું સરસ છે આ બધું, એટલું સરસ સરસ છે, ભૂખ અંદર લાગે શું થાય, હે ભૂખ 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 મટે ખરી, બહુ જોયા કરે અને પ્રશંસા કર્યા કરે એનાથી ભૂખ મટે ખરી, પોતાની ભૂખ વધી જાય તો ત્યાં તો બરાબર થાય છે, અહીંયા કેમ એમ ભૂખ ન વધી, પ્રશંસા સાંભળી, તત્વની પ્રશંસા સાંભળીને એની ભૂખ વધવી જોઈએ, રુચિની ભૂખ વધવી જોઈએ તો આગળ ચાલે, સંતોષ થાય તો રુચિ મરી જાય, જિજ્ઞાસા મરી જાય, જિજ્ઞાસા મરી જાય પછી શું થાય છે, આ ગાથા આ તો આપણને ખબર છે, આ લોક મળીને પગલોક મળીને આમાં તો આમાં આવે છે, આપણને એનો અર્થ આવડે છે, જિજ્ઞાસા મરી ગઈ પછી એ પરિણામની અંદર દુખાશ આવી જાય, પરિણામને એમાં પછી રસ પડે નહીં, એ પરિસ્થિતિ થાય. હા આ તો સાંભળ્યું છે, આ તો ખબર છે, આનો અર્થ આપણને આવડે છે, જિજ્ઞાસાનું શું એ વખતે રૂચિનું શું એ ખરા, એટલે જાણ્યું છે સાંભળ્યું છે એ અયથાર્થપણે જાણ્યું છે ને સાંભળ્યું છે, જો યથાર્થપણે જાણ્યું અને સાંભળ્યું હોય તો આગળ વધવાના ઉપાયની જિજ્ઞાસા અને ભાવના અને ખોજ અંતરમાં ચાલુ થયા વિના એ દશામાં થોડું બધું બંધ થઈ જાય, જિજ્ઞાસા બંધ થઈ જાય, ખોજ બંધ થાય, ખબર છે ખબર છે ના બ્રહ્મમાં બે ખબરો થઈ જાય, ખબર છે ના બ્રહ્મમાં બે ખબરો થઈ જાય, નાની તો વિચારે છે કે આ લોક કે પરલોક કોઈ લોક મારો નથી, તેથી જ્ઞાનીએ આ લોકનો તથા પરલોકનો ભય જ્ઞાનીને ક્યાંથી હોય, જેણે પોતાનું ભિન્નપણું અનુભવમાં છે એને આ લોક અને પરલોકનો ભય કેમ હોય, કુતરસ્થી પ્રશ્ન ઉઠાવ્યો છે, સવાલ જ નથી રહેતો કે એને ભય હોય, આ લોકનો ભય નથી અને પરલોકમાં પણ ભય નથી, અજ્ઞાન દશામાં એ ભય આવ્યા વગર રહીએ નહીં, અરે રે મૃત્યુ પછી કોને ખબર ક્યાં જશું, કેમ રહેશે, બધી અનુકૂળતાઓ આપણે ત્યાં હશે કે નહીં હોય, દુર્નીતિમાં તો શું બહુ દુઃખ છે, ભણવાનું છે એવું તો કાંઈ નહીં થાય ને, શું કેમ કે પરિણામ તો સારા રહ્યા હોય નહીં, એટલે શંકા પીડ્યા વિના રહીએ નહીં, તે તો પોતે નિરંતર નિશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. આ જે છેલ્લું ચરણ છે એ બધામાં સામાન્ય છે, છ છ કળશમાં નિશંક સતતમ સ્વયં છે સહજમ જ્ઞાનમ સદા વિંદતી, તે તો પોતે નિરંતર નિશંક વર્તતો થકો સહજ જ્ઞાનને, એટલે પોતાના જ્ઞાન સ્વભાવને સદા અનુભવે છે, નિરંતર અનુભવ કરે છે પોતાના હાજરા હજુર પ્રત્યક્ષ સ્વભાવને, નિરંતર વેદે છે, નિરંતર અવલંબે છે, નિરંતર એનો અનુભવ કરે છે. કાલે પ્રશ્ન આવ્યો છે, નવો પ્રશ્ન કાલે આવ્યો છે, મુંબઈમાં કઈ આપણે મોકલીએ છીએ નાલા સોપારા કે ઓળખું છું, વિકલ્પ દશામાં તો વનજી એમ લખે છે કે બેનો અનુભવ થાય છે, સામાન્ય ને વિશેષ બેનો કા અનુભવ રહેતા હોય. કોઈ વાક્ય ટાંક્યું છે ગુરુ પ્રકાશ, તો આમાં નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં પ્રમાણ જ્ઞાન પરિણમો છે કે નય જ્ઞાન પરિણમો છે, આ પ્રશ્ન કયો છે? ત્યાં નિશ્ચય નયનું પરિણમન છે કે ત્યાં પ્રમાણનું પરિણમન છે ઉપયોગમાં? નિશ્ચય નયનું પણ પરિણમન કહેવાય, અને નય અપેક્ષાએ કહેવું હોય તો, અને પ્રમાણ અપેક્ષાએ કહેવું હોય તો પ્રમાણનું પણ પરિણમન કહી શકાય. કહેવામાં દોષ નથી. જ્યાં નિશ્ચય નયનું પરિણમન હોય કે જ્યાં વ્યવહાર નયનું પરિણમન હોય ત્યાં પ્રમાણનું પરિણમન હોય ને હોય, પછી નય પ્રમાણનો ઝઘડો શા માટે ઉઠાવવો જોઈએ? આ તકલીફ ઘણી જગ્યાએ છે. પાછી આ તકલીફ ઘણી જગ્યાએ છે, અહીં નહીં લેવું તો પ્રમાણ લેવું, નહીં લેવું તો પ્રમાણ લેવું. નયના પક્ષવાળાને પ્રમાણ ગમતું નથી, અને પ્રમાણના પક્ષવાળાને નયની વાત ગમતી નથી. પરિસ્થિતિ આ છે. વિવાદ એટલા માટે ચાલે છે કે કોઈ એક નયના પક્ષપાતીઓ છે, કોઈ એક પ્રમાણનો પક્ષપાત કરે છે. નયની વાત આવે શાસ્ત્રમાં તો પ્રમાણવાળાને ગમતું નથી, પ્રમાણની વાત આવે તો નયવાળાને ગમતું નથી. તો નય હોય ત્યાં પ્રમાણ હોય, હોય ને હોય, નહીં તો નય છે એ નય જ રહેતો નથી, નય આભાસ થાય છે, તો એનું શું કરશો? માટે નય પ્રમાણને સમજવા માટે જુદું પાડો, પરિણામમાં એવું હતું નથી એમ. શું છે કે નિર્વિકલ્પ ઉપયોગ કાળે જ નિશ્ચય નયનું પરિણમન થાય છે, નિશ્ચય સ્વરૂપને અવલંબે છે ઉપયોગ, ત્યારે વ્યવહારનો જન્મ થાય છે, એટલા માટે ત્યાં પ્રમાણ થાય છે. વ્યવહારનો જન્મ કેવી રીતે થાય છે? ઉપયોગ તો શુદ્ધાત્માને અવલંબે છે. જ્યારે ઉપયોગ શુદ્ધાત્માને નિજ સ્વરૂપે ગ્રહણ કરીને અવલોકે છે અથવા અવલંબે છે, ત્યારે એ અવલંબનાર ઉપયોગમાં સ્વસંવેદન પર્યાય હોય છે. ત્યારે શું પ્રગટે છે કે પર્યાયમાં સ્વસંવેદન હોય છે, તો એ વખતે દ્રવ્યનું અવલંબન અને પર્યાયનું વેદન સમકાળે થતું હોવાથી એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. યુગપદ જ્ઞાન થયું ત્યાં, અને પહેલું વહેલું પ્રમાણ જ ત્યાં થયું. એ પહેલાં પ્રમાણ જ્ઞાન હતું જ નહીં. પ્રમાણ જ્ઞાનનું જાણ પણ હતું દ્રવ્ય પર્યાયનું, પણ પરિણમન નહોતું. પરિણમન તો ઉપયોગના કાળે થાય, અને જ્યાં પ્રમાણ હોય ત્યાં નિશ્ચય ને વ્યવહાર બંને હોય. અહીંયા વ્યવહાર શું કે સ્વસંવેદનની શુદ્ધ પર્યાય તે અધ્યાત્મનો શુદ્ધ વ્યવહાર છે, અને નિશ્ચયનો તો ઉપયોગ છે, નિશ્ચય નહીં તો ઉપયોગ છે. અને એ તો અહીંયા 13મા કળશમાં કહ્યું કે જ્ઞાનાનુભૂતિ એ આત્માનુભૂતિ કે આત્માનુભૂતિ છે એ જ જ્ઞાનાનુભૂતિ છે, અને જ્ઞાનાનુભૂતિ છે એ જ આત્માનુભૂતિ છે. લખે છે કે પોતાનું સરનામું નથી લખ્યું, નામ લખે છે રમણીક લાલ લાલચંદ ગુજરાતી છે. આનો જવાબ આત્મજાગૃતિમાં આપો. આત્મજાગૃતિમાં એમ કે બધાને વિવાદમાં પડ્યા હોય એને જરાક શું ખુલાસો મળી જાય, ચાલે છે ખ્યાલ છે. આપણા સર્કલમાં એ વિવાદ ચાલે છે. ગાથા હું છે મારો ખ્યાલ નથી. હા, એ તો કહેતો હતા નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં જ વ્યવહારનો જન્મ થાય છે, વ્યવહારનો જન્મ થાય. નિશ્ચય વગર વ્યવહાર ક્યાંથી? કેમ કે લોકો શું કહે છે કે વ્યવહારથી નિશ્ચય થાય છે, વ્યવહારપૂર્વક નિશ્ચય થાય છે, વ્યવહારથી નિશ્ચય જન્મ છે. ગુરુદેવ કહે છે કે નિશ્ચય વગર વ્યવહાર હોતો નથી, એનું શું કરો? જેને નિશ્ચય હોય એને વ્યવહાર હોય. હા, એ તો ઊંધું છે. એના ઊંધું નહીં, એ તો વાસ્તવિક એમ છે કે નિશ્ચય હોય એને વ્યવહાર હોય. અરે આ ફલાણાનો દીકરો છે એટલે એનો બાપ સિદ્ધ થઈ ગયો એમ કેવું છે? આપ વગર દીકરો છે એમ કે એમ કે પ્રશ્ન હોય શકે નહીં, તો નિશ્ચિત તો બાપ છે કે દીકરો ક્યાંથી આવ્યો, બાપ નથી ને એમ કે છે, પેલો વ્યવહાર ક્યાંથી આવ્યો, એવું એવી રીતે લેવું. બે સાથે હોય છે પણ નિશ્ચય પૂર્વક વ્યવહાર હોય, વ્યવહાર પૂર્વક નિશ્ચય ન હોય. પાછો કારણકારી નો ભેદ એમ છે, બંને સાથે રહેલ એકાંત વ્યવહાર ની નય નિશ્ચય એકાંત થી આમાં નથી કહેલ, એકાંત વ્યવહાર ની બંને સાથ રહેલ આત્મસિદ્ધિ માં લીધો. અમે અહીંયા એકાંત નિશ્ચય થી પણ પ્રતિપાદન કરતા નથી, એકાંત વ્યવહાર એ કહેતા નથી, બંને સાથે રહેલા છે. વાત તો બરાબર છે કે એક કાળમાં ઉત્પન્ન થાય એટલે બંને સાથે ઉત્પન્ન થયા, પણ નિશ્ચયપૂર્વક વ્યવહાર થયો, વ્યવહારપૂર્વક નિશ્ચય થયો, તો કે નિશ્ચયપૂર્વક વ્યવહાર થયો, વ્યવહારપૂર્વક નિશ્ચય નહીં, એમાં અનર્થ થાય છે. એટલા માટે વ્યવહારપૂર્વક નિશ્ચય કે તો અનર્થ થાય છે. ગુરુદેવ કાંઈ એમ નિષેધ કરતા, શું અનર્થ થાય છે કે એમાં વ્યવહારનો આદર આવી જાય છે. જો વ્યવહારપૂર્વક નિશ્ચય થાય તો વ્યવહાર આદરો નિશ્ચય થશે કે નહીં, નિશ્ચય આદરો વ્યવહાર થશે એમ વાત છે. અને બીજું કે નિશ્ચય હંમેશા વ્યવહારનો નિષેધ કરે છે એમ છે, એને આદરવાનો સવાલ ઊભો થતો નથી. એ જ્યાં સુધી અધ્યાત્મ ન સમજાય ત્યાં સુધી એ વાત બરાબર ન સમજાય. હા, લક્ષણ આવે તો પછી ઉપયોગ પણ જાય છે સ્વરૂપ ઉપર. લક્ષ જે સ્વરૂપનું છે ત્યાં પછી ઉપયોગ જાય છે. લક્ષ તો શું છે, ત્રિકાળી છે. ઉપયોગ બહાર જાય તો લક્ષ ન ખસે. એને લક્ષ બંધાણો ભાવભાષણના કાળમાં, ઓળખાણના કાળમાં, એને તો ઉપયોગ બહાર જાય તો લક્ષ ન કરે. પણ અહીં તો નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગની દશાની ચર્ચા છે કે જ્યારે શુદ્ધ ઉપયોગ થાય, સ્વાનુભવ અને સમ્યક દર્શનનું પહેલું વહેલું પરિણામ આવે ત્યારે એ ઉપયોગ પ્રમાણનો છે કે નહીંનો છે એ તમે કહો. હા, તો કહેનારનો આગ્રહ એવો છે કે કાં તમે નહીંનો કહો, કાં તમે પ્રમાણનો કહો. હા, એવું નહીં કે પ્રમાણનું કાંતે કહેવું તે યોગ્ય પણ નથી, એમ કે શાસ્ત્રોમાં બંને વચન આવે છે. અને બંને વચન આવે છે નહીંની મુખ્યતાથી, નહીંની વાત આવે છે પ્રમાણની મુખ્યતાથી, પ્રમાણની વાત આવે છે. જો 13મો કળશ લ્યો તો ત્યાં નહીંની મુખ્યતા છે, 15 ગાથા પહેલાનો કળશ છે કે આત્માનુભૂતિ એ જ જ્ઞાનાનુભૂતિ છે. ઇતિ શુદ્ધ નયાત્મિકા, અને એ શુદ્ધ નયાત્મક છે, ત્યાં પ્રમાણાત્મક નથી લીધું. 144 ગાથા લ્યો તો ત્યાં પ્રમાણનો વિષય છે, કેમ કે ત્યાં દ્રવ્ય પર્યાયનો એક સાથે યુગપત અનુભવ થાય છે, એ વાત લીધી છે. 144માં એ વાત છે, પ્રમાણ પણ છે અને નહીં પણ છે, અને નહીં હોય ત્યાં પ્રમાણ ન હોય એ તો વાત જ સમજણ વગરની છે. એટલે કોઈ નહીંનો એકાંત કરતા હોય એને પ્રમાણનો નિષેધ કરવાનો કારણ રહેતો નથી કે ત્યાં પ્રમાણ છે જ નહીં, કેમ કે તો અનિવાર્યપણે પ્રમાણ હોય જ છે ત્યાં. શું વિષય તો અનુભવ નો છે, જ્ઞાન દશાને સમજે તો વાંધો ન આવે ભલે અનુભવ ન હોય, પણ જો જ્ઞાન દશાની સમજ હોય, ઓળખ હોય, આવી રીતે જ્ઞાન પરિણમે છે તો કાંઈ વિવાદમાં ન પડે. યથાર્થ સમજણમાં કાંઈ વાંધો નથી આવતો, અયથાર્થ સમજણમાં ડખો ઊભો થવાનો થવાનો ને થવાનો જ છે. સ્વામિનારાયણ સ્વાધ્યાય ચાલતો ત્યારે આ પ્રશ્ન મારી સામે આવતો, શુદ્ધોપયોગનો વિષય આવે એટલે કોઈને કોઈ પ્રશ્ન કરે જ, શુદ્ધોપયોગમાં શુદ્ધ નહીં છે કે પ્રમાણ છે, ભાઈ શુદ્ધ નહીં પણ છે અને નહીં હોય ત્યાં પ્રમાણ હોય જ એ કહેવાની જરૂર રહેતી નથી. પ્રમાણનો પક્ષ હોય તો પછી કંઈક નહીં છે કે પ્રમાણ છે, નહીં પણ છે ને પ્રમાણ પણ છે, બે છે. વિચાર્યું ન હોય એટલે પછી બીજો પ્રશ્ન ન આવે, એ રીતે વિચાર્યું ન હોય એટલે બીજો પ્રશ્ન આવે નહીં એની સામે પછી એમ થતું. અધ્યાત્મના વ્યવહારને આમાં આવશે, રૈચંદજી કહેશે, આ અધિકાર પૂરો થતાં વાત કરશે, બધું લાંબો વિસ્તારથી સ્પષ્ટીકરણ ભાવાર્થ થાય છેલ્લે છેલ્લે નિર્દ્રા અધિકારમાં છેલ્લે બે પાના ફરીને બે પાટિયા ફેર્યા છે, ઘણું સ્પષ્ટીકરણ આપ્યું છે જયચંદજીએ. પ્રમાણનો અનુભવ છે એમ કહો કે યુગપત અનુભવ પર્યાયનો એક સાથ દોનો કો અનુભવ હે. ગાંધીજી તો સ્પષ્ટ લખે છે એક સાથ દોનો કા અનુભવ એમ કયો કે પ્રમાણનો અનુભવ કયો કે સ્વસંવેદન પર્યાયનો અનુભવ કયો, કોઈ અપેક્ષાએ અવલંબનની અપેક્ષાએ દ્રવ્યનો અનુભવ કયો, કહેવામાં વાંધો નથી. પરિણમન કેવું હોય છે એ જ્ઞાનમાં સમજમાં બરાબર હોવું જોઈએ. કથન બધી રીતે આવશે. કોઈ વખત ત્યાં કોઈ શાસ્ત્રમાં એમ કે અહીંયા આત્માનો અનુભવ છે, પર્યાય એમને દેખાતી જ નથી. એ વખતે એમ કે શું પર્યાય એમને દેખાતી નથી. આપણે નવલભાઈ છે ગુરુદેવને પ્રશ્ન બહુ કર્યો હતો, આ નિર્વિકલ્પ ઉપયોગ કાળે પર્યાય જણાય કે ન જણાય. ગુરુદેવ કે નિર્વિકલ્પ ઉપયોગ કાળે પર્યાયનું વેદન થાય. હા, સંતોષ થયો ને વેદન અને જાણવામાં તફાવત પકડી શકે ને? તો કે એમ નહીં સાહેબ, એને જણાય કે ન જણાય એ મારો પ્રશ્ન છે. કહ્યું નહીં કે વેદાય છે કે વધારે સ્પષ્ટીકરણ નું આપે ગુરુદેવ. પછી એનામાં સમજણ મંથન કરવાની પરિસ્થિતિ હોય તો એમાંથી કાં તો તર્ક કાઢે, અંદરથી પ્રશ્ન ઉઠે ને કાંઈ એને સમાધાન થાય. એમને અંદરથી સમજી લીધું હોય અને પોતે કલ્પી લીધું હોય અને કલ્પા પછી અપેક્ષિત ઉત્તરની આશા રાખી હોય અને એ પ્રમાણે ઉત્તર ન મળે પછી મૂંઝવણ થાય. શું પોતે ધારી રાખ્યું હોય કે પર્યાય ન જણાય, કારણ કે પર્યાયનો નિષેધ બહુ કરતા જોરથી, પર્યાયનો નિષેધ બહુ જોરથી કરતા, એટલે પોતે ધારી રાખેલું હોય કે પર્યાય ન જણાય. ત્યાં તો દ્રવ્ય જ એકલું જણાય, કેમ કે ઉપયોગ દ્રવ્ય ઉપર છે ને, એટલે એકલું દ્રવ્ય જણાય. એકલું દ્રવ્ય જણાય તો પર્યાયને પર્યાય જણાયા વિના દ્રવ્ય જણાય એ કેવી રીતે બને? પર્યાયને પર્યાયનું વેદન છે એ વખતે સ્વસંવેદન છે કે નહીં? તો કે વેદન છે. તો વેદનનું જ્ઞાન છે કે નહીં? તો કે વેદનનું જ્ઞાન પણ છે. નહીંતર બહાર આવ્યા પછી એને કેમ ખબર પડે કે મને સ્વસંવેદન થયું હતું? સ્વપ્નમાં સ્વપ્નનું જ્ઞાન છે, જાગે ત્યારે કેમ ખબર પડે કે મને સ્વપ્ન ફલાણું આવ્યું હતું? એ વખતે વિચાર નથી કે આ સ્વપ્ન છે કે જાગૃત અવસ્થા છે, પણ સ્વપ્નમાં સ્વપ્નનું જ્ઞાન નથી એમ કેમ કહેવાય? એમ સ્વસંવેદન કાળે સ્વસંવેદન ઉપર ઉપયોગ નથી, સ્વસંવેદન ઉપર લક્ષ નથી, અને હું સ્વસંવેદનને જાણું છું એવો વિકલ્પ પણ નથી, નિર્વિકલ્પ ઉપયોગ છે. પણ સ્વસંવેદન વેદન કેવું હોય જો જણાય નહીં, વેદનમાં જાણવું ન હોય એવું ન બની શકે, જાણવામાં વેદન ન હોય એવું બની શકે, કેમ કે પરનું જાણવું થાય છે, પરનું વેદવું થતું નથી. આખું આ વસ્તુ સ્વરૂપનો જો ખ્યાલ ન હોય, સમજણ ન હોય, તો પોતાની અપેક્ષાનો ઉત્તર જે ન આવે તો મૂંઝવણ થાય. હંમેશા પ્રશ્નો પૂછવો તો મધ્યસ્થ થઈને પૂછવો, પક્ષકાર રહીને પ્રશ્ન ન પૂછવો. અથવા હું સમજ્યો છું એવું સાબિત થાય એવો ઉત્તર મેળવવા માટે પ્રશ્ન ન પૂછવો કે ભાઈ મારે મને આવો ઉત્તર મને મળવો જોઈએ. એમાં તો કોઈ વાર જ્ઞાની એટલા વિચક્ષણ હોય છે કે ખબર હોય કે ઉત્તર આને આમ આપવો જોઈએ, સાચો ઉત્તર આમ છે, પણ એમ ઉત્તર આપતા એને નુકસાન થશે તો સાચો ઉત્તર ન આપે. ઠીક બેનશ્રી પાસે એવો પ્રસંગ બન્યો હતો, દિલ્હીવાળા ભાઈઓ જયકુમારજીની, જયકુમારજીએ પ્રશ્ન કર્યા પૂર્વ પર્યાયનો સમ્યક દર્શન પહેલા. જવાબ આપતા જ નતા, એ રીતે ઈચ્છતા હતા એ રીતે જવાબ નતા આપતા. નુકસાન થાય, ઘણું નુકસાન થઈ જાય, ખોટી પકડમાં આવે એવું છે. એટલે એ તો બહુ જિજ્ઞાસામાં રહીને મધ્યસ્થ રહીને સમજવા માંગે તો સમજાય, પોતે સમજી ગયો છે એમ સમજીને પ્રશ્ન કરે, તો પ્રશ્ન કરવાની પદ્ધતિ જ બરાબર નથી. હા એવું જ થઈ ગયું. એવું થઈ ગયું, એવો જ ઠીક વાત છે. જ્ઞાની ના પરિણમન થી જ્ઞાની ને ઓળખે તો ઓળખનાર જ્ઞાની ક્રમે કરીને થાય, એ તો નિયમ છે, સિદ્ધાંત છે. તે તો પોતે નિરંતર નિશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે, એમ કહીને આચાર્ય મહારાજ એમ કહે છે કે આ મનુષ્ય લોકના સર્વ દુઃખોથી છૂટવું હોય અને હવે પછીના નવા ભાવ જે પરલોકમાં જવાનો થશે નવા ભાવમાં, એના ભયના દુઃખથી પણ છૂટવું હોય તો શું પોતાના સ્વરૂપનું આત્મજ્ઞાન કરે તો એને કોઈ ભય થાય, કોઈ ભય ન થાય તો કોઈ દુઃખ પણ ન થાય. પછી બાકીના દુઃખ તો એ ભવના પેટામાં આવે છે. આખા મનુષ્ય લોકના આ લોકના કોઈ ભય ન થાય ને પરલોકનો પણ કોઈ ભય થાય. અરે મારે હવે પરલોકમાં ભવ બદલી ગયા પછી શું થશે, કાંઈ તારે ચિંતા કરવાની જરૂર નથી. ભાવાર્થ પોતાના સ્વરૂપને ઓળખે તો, પોતાના સ્વરૂપને ઓળખે તો મારું સ્વરૂપ નિરાલંબ નિરપેક્ષ છે, કોઈના આધારે રહ્યો નથી, સદાય શાશ્વત છે અને પરિપૂર્ણ હોવાથી, પૂર્ણ સુખ અને જ્ઞાનથી ભરેલું હોવાથી કોઈની અભિલાષાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થતો, આ હોય તો મને સુખ થાય, મને આનાથી સુખ થાય, મને આનાથી સુખ થાય, એ વાત રહેતી નથી. વાત ખલાસ થઈ જાય છે, કેમ કે સુખ મારામાં છે ને મારામાંથી આવે છે, બહારમાં સુખ નથી ને બહારથી સુખ આવતું પણ નથી. એટલે અભિલાષા છૂટે છે અને પોતાના નિરાલંબ નિરપેક્ષ સ્વરૂપને સ્વીકારે છે, તેથી એને ભય નથી ને ભય નથી તો એને શંકા પણ નથી, શંકા નથી તો ભય નથી, ભય નથી તો ભયનું દુઃખ પણ નથી. આમ સુખી થવાનો ઉપાય છે, વાત તો સુખી થવા માટેની છે. આકાંક્ષા નથી, અભિલાષ એટલે આકાંક્ષા નથી, નિરભિલાષ એટલે આકાંક્ષા વિના, હા નિકાંક્ષા ગુણ આવી ગયો, નિશંકિત ને નિકાંક્ષિત બે આવી ગયા સાથે, ને હા મેં બે ભય ના ઉડાડ્યા, પણ આ લોક ભય અને પરલોક ભય બે બધા પણ ભયમાં આવી ગયા, કોઈ ભય થવાનો પ્રશ્ન રહેતો પછી તો બધા જે છે આ લોકના ભયના પેટામાં આવતા બધા પ્રકારો છે. ભાવાર્થ, આ ભાવમાં જીવન પર્યંત અનુભવ સામગ્રી રહેશે કે નહીં એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. આ લોક ભય એટલે શું, કે અત્યારે તો મને વાંધો નથી પણ કાલ કોને ખબર કેવી પડે, કેમ કે જોવામાં આવે છે કે આજનો કરોડપતિ કાલનો રોડપતિ હોય છે, રસ્તા ઉપર આવી જાય છે, તો પછી મારું કાંઈ નક્કી નહીં એનું શું કરવું, એટલે એનો ભય એને સતાવ્યા, કોને ખબર કાલે કેવા સંજોગો ઊભા થાય. આ માણસ પરિગ્રહ શું કરવા કરે છે, ગુજરાતીમાં કહેવત છે સંગ્રહ સાપ કામમાં આવે, સંગ્રહ સાપ, સાપ એટલે સર્પ, હા સર્પ નીકળે તો એને સંગ્રહ રાખવો, એટલે કે નાનામાં નાની ચીજનો સંગ્રહ કરવો, હેસમાં કામ આવે કે ભાઈ આ ખીલીઓ બે ચાર ઘરમાં આપણે જરૂર પડે કામમાં આવશે, એને સાચવીને મૂકી દો, ચીજ તો ન લેવાય, આ કપડું ફાટેલું તૂટેલું કાંઈ વાંધો નહીં રાખો ને, ક્યાંક જરૂર પડે કાંઈક માંદગીમાં બીજું થઈ જાય એવું કપડું પહેરવાની જરૂર પડે એ કામમાં આવશે. નહીં જે કાળજી વાળા હોય ને બધું યાદ આવે, બધા તમારા જેવાનો હોય ને જે બધી એને કાળજી રાખતા હોય કે આ ફલાણી ચીજ અહીંયા મૂકી છે, ફલાણી અહીંયા મૂકી છે, રજોટિયામાં આ મૂક્યું છે, ઉપર માળિયામાં આ મૂક્યું છે, બધી ખબર હોય એને, તો માળી સુખી ચડ્યા ન હોય, માળિયામાં કાંઈ મૂક્યું કે ન હોય એટલે ખ્યાલ ન હોય, બાકી બધું ખ્યાલમાં હોય એને જે વસ્તુ, અને લગ્ન પ્રસંગ હોય ત્યારે આ કામમાં આવે, મરણ પ્રસંગ હોય ત્યારે આ કામમાં આવે, પાડોશીમાં કઈ કામ થાય ત્યારે આમ કામમાં આવે. હ, એ પરિગ્રહ કાલની ચિંતા એને પરિગ્રહ કરાવે છે. રાજકોટમાં એક પત્ર વાંચ્યો 569, આત્મકલ્યાણનો વિચાર કોને ઉગે, આત્મકલ્યાણનો વિચાર ઉગવાનો અવકાશ કોને થાય? તો કે આરંભને પરિગ્રહનું અલ્પત્વ કરવાથી આત્મવિચાર ઉગે છે, અથવા આત્મવિચાર બળવાન થાય છે, વિચાર બળ પ્રવર્તે છે. નહીંતર વિચાર હોય તો વિચાર બળ ન પ્રવર્તે. જેને આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાનો અભિપ્રાય ન હોય ને વૃત્તિ ન હોય એને આત્મકલ્યાણનો વિચાર આવે પણ વિચાર બળ ન હોય એટલે વિચાર સફળ ન થાય. એ અલ્પત્વ ક્યાંથી થાય? કે આ લોકમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહીં, એ અનુકૂળ સામગ્રીને અવલંબેલો આત્મા છે એ પોતાના નિરાલંબ નિરપેક્ષ સ્વરૂપને જાણતો કે અવલંબતો નથી, એટલે એને ભય થાય છે, એના અવલંબને ભય થાય છે કે આ બધું મને અનુકૂળ રહેશે કે નહીં, અનુકૂળ નહીં રહીએ તો કાલે મને આમ થશે, તો કાલ મારા સગા સંબંધી મને મદદ નહીં કરે, તો મારા દીકરા દીકરી મદદ નહીં કરે, તો મને કોઈ મારા પડખે નહીં રહેતો, મારું આમ થઈ જશે તો, મારું આમ થઈ જશે તો, કાંઈ થવાનું નથી. પણ અમથો અમથો વિકલ્પ ઉઠાવીને દુઃખી થાય. એક જો સ્વરૂપને પકડે કે મારું સ્વરૂપ ત્રિકાળ નિરાલંબ નિરપેક્ષ શાશ્વત છે, એને કોઈ ભય લોક ન થતો નથી. રખવા થાય પછી કે એમાં કોઈ ભાગ પડાવી શકે? ચાલો પેરાલિસિસ થયો, માણસને પેરાલિસિસ થયો, આપણને પત્નીને અર્ધાંગીને કહે છે, તો અડધું એમાં એને પેરાલિસિસ, અડધું એને થાય, અડધું એને થાય, એમ થતું હશે? હે, તો થાય. કોને પેરાલિસિસ થયો? હા તો ઠીક, મને નહીં, મને પેરાલિસિસ થતો નથી, થઈ શકતો પણ નથી. પણ શરીર રૂપે પોતે છે એટલે પેરાલિસિસ થશે તો મને થશે, અને મને પેરાલિસિસ થશે તો હું થશે, મારું થશે તો કંઈ કોઈ ભાગ પડે વેકવાનું નથી, અને થશે એ તને થવાનું નથી, મુખને ચિંતા એ તને થવાનું નથી. એવી ચિંતા રહે તે આલોકનો ભય છે, અને પરભવમાં મારું શું થશે એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. આ ભય બંને અજ્ઞાનીને હોય હોય ને હોય છે. જે અજ્ઞાન છોડવા માગે છે તે આ ભય છોડવા, દુઃખ છોડવા માગે છે. જ્ઞાનીને તો ભય હતો નથી. જ્ઞાની જાણે છે કે આ ચૈતન્ય જ મારો એક નિત્ય લોક છે, કે જે સર્વ પ્રગટ છે, મારો આત્મા સૂર્યની જેમ પ્રકાશી રહ્યો છે, મારો જ્ઞાનનો પ્રકાશ છે એ નિરંતર મારામાંથી ઝગમગાટ કરી રહ્યો છે, એ જ લોકયંતે, એ જ લોક છે મારો, એમાં હું વસું છું, હું મારા લોકમાં વસું છું, હું બીજા લોકમાં પરલોકમાં વસતો નથી, એ મારો લોક છે, એ ચૈતન્યમય મારો લોક છે જેમાં જ્ઞાનનો પ્રકાશ છે, એ જ મારો લોક છે, એ પ્રગટ છે સદાય. આ સિવાય બીજો કોઈ લોક મારો, આ જગત મારું નથી, ને પરભવનું કોઈ જગત પણ મારું નથી. આ મારો ચૈતન્ય સ્વરૂપ લોક તો કોઈથી બગાડ્યો બગડતો નથી. આ મારો ચૈતન્ય સ્વરૂપ લોક તો કોઈથી બગાડ્યો, કોઈ એને બગાડી શકે નહીં, એને પેરાલિસિસ કોઈ ન કરી શકે. ઠીક, એ નિત્ય નિરોગી છે, એમાં દ્રવ્ય રોગ તો ન આવે, ભાવ રોગ નથી આવી શકતો, પર્યાયનો ભાવ રોગ ત્યાં નથી આવી શકતો, શરીરનો દ્રવ્ય રોગ તો ક્યાંથી આવે? હું ભૂલીને, હું મારા સ્વરૂપને ભૂલીને જ્યાં બગાડ છે ત્યાં મારો લોક સમજું છું, માટે હું મારા લોકને બગાડું છું. બાકી તો અજ્ઞાનીને પણ અંદરમાં તો કાંઈ ફેરફાર થતો નથી, એનો આત્મા તો એમને જ રહે છે, પણ એ જાણતો નથી બિચારો, એને સ્વીકારતો નથી. બાકી જ્ઞાની જાણે છે કે એનો આત્મા પણ ત્રિકાળ શુદ્ધ શુદ્ધ પરમ શુદ્ધ છે, એમાં કાંઈ ફેર નથી. માટે તો કોઈ આત્મા પ્રત્યે અનાદર ભાવ જ્ઞાની ને થતો નથી. દૂષિત પર્યાય હોય તો નિષેધ આવે, દુઃખી થશે, આ દોષ થી બિચારો દુઃખે થશે. પણ એને આત્મા પ્રત્યે નિષેધ અનાદર ના આવે. પર્યાય નો અનાદર જુદી વાત છે, દ્રવ્ય નો અનાદર જુદી વાત છે. જ્ઞાની ને દ્રવ્ય દ્રષ્ટિ છે, તેથી એને પર્યાય ગૌણ થઈ જાય છે. પર્યાય મુખ્ય થતી પોતાની પર્યાય ગૌણ થાય છે અને બીજાની પર્યાય પણ એને ગૌણ થઈ જાય છે, ગૌણ કરી શકે છે. જ્યારે પર્યાય દ્રષ્ટિ પોતાને પર્યાયને ગૌણ કરી શકતો નથી, બીજાને દોષિત પર્યાયને ગૌણ કરી શકે. તો આવો જ છે, એ તો આવો જ છે, એ તો આવો જ છે, એને એ જ ક્રિયા કરે. પણ એવો જ છે ને, પણ એવો છે એ દ્રવ્ય નથી એવો. ભાઈ પર્યાય તો ક્ષણવર્તી છે, પલટો મારી જશે, એ પર્યાય તેની તે રહેવાની. થાય છે ને, શું થાય પણ કઈ થાય નહીં, આત્માને શું થાય. આ મારો ચૈતન્ય સ્વરૂપ લોક તો કોઈથી બગાડ્યો બગડતો નથી, એટલે કોઈ એને એમાં નુકસાન ન કરી શકે. ચૈતન્ય સ્વરૂપ લોકમાં કોઈની પહોંચ નથી, કોઈનો પ્રવેશ નથી, કોઈનો સ્પર્શ નથી, એવી રીતે નુકસાન કરી શકે. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? આવું જેનું જ્ઞાન હોય એને આલોકનો ને પરલોકનો ભય થાય ક્યાંથી? તો કયો એમ કે છે, કદી ન હોય એને, કદી એને ભય થાય નહીં. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાન રૂપ જ અનુભવે છે, સહજ જ્ઞાન રૂપે, એટલે સ્વાભાવિક જ્ઞાન રૂપે અનુભવે છે. મારું જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનમય પણ હું સદાય રહું છું, અને એ જ્ઞાનમાં કોઈનો પ્રવેશ નથી. જ્ઞાનમાં કોઈ તકલીફ કરી શકે એવું છે નહીં. માટે ભય, તકલીફ, શંકા, મન કઈ રહેતો નથી. એક આત્માને ઓળખે તો બધા ભય છૂટી જાય. અજ્ઞાની મૂંઝાય, જ્ઞાની મૂંઝાય નહીં કોઈ દિવસ. અજ્ઞાનીને શંકા પડે, જ્ઞાનીને શંકા પડે નહીં. અજ્ઞાનીને ભય થાય, જ્ઞાનીને ભય થાય. આમ છે, ગમે એ પરિસ્થિતિ આવે ને, મારો આત્મા છે, જ્ઞાન સ્વરૂપી સદાય એમને પ્રત્યક્ષ છે. પછી આમાં કાંઈ બીજી પરિસ્થિતિ, ત્યાં વિકલ્પ છો, ખેદ છો, બીજી અવસ્થા છે. આ 133માં કૃપાળુદેવ ભાવના ભાવી છે. ત્યારે મારો આત્મા જ આવો શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ નિર્વિકલ્પ છે, સહજાનંદ સ્વરૂપ છે. પછી ભય છો, વિકલ્પ છો, ખેદ છો, બીજી અવસ્થા છે, ક્યાંય પ્રશ્ન જ ઉપસ્થિત થતો, ત્યાંય બધા પ્રશ્નાર્થ લીધા છે. હવે તો પોતાને સ્વાભાવિક જ્ઞાન રૂપે અનુભવે છે એમ કયો, કે પોતાને આનંદ રૂપે અનુભવે છે એમ કયો, કે પોતાને શાશ્વત અસ્તિત્વ પણ અનુભવે છે એમ કયો? હવે વેદના ભયનું કાવ્ય કહે છે. લો, પેલો વેદના ભય લીધો છે ક્રમમાં, કે સૌથી વધારે માણસને ભય કરાવે તો એ વેદના કરાવે છે. કેમ કે બીજા ભય, બીજા દુઃખમાં તો લોકો કંઈક ભાગ પડાવે, ભાઈ તમારે પૈસા ગયા, તમે નિર્ધન થઈ ગયા, કાંઈ નહીં, ચાલો અમે તમારી પર થશે, ચાલો તમને પૈસા આપીને અમે મદદ કરીએ, ફરીને વેપાર કરાવીએ, ફરીને તમારું કામ કરી દઈએ. આમાં વેદનામાં શું કરે? વેદનામાં તો કોઈ વજન પણ એની અંદર ભાગ પડાવી શકતું. એકલો વેદે વેદનાને, એકલો વેદે ને વેદવામાંથી ઉપયોગને છોડવો હોય ને બીજે લઈ જવો હોય તો લઈ જઈ શકે. બીજી પરિસ્થિતિમાં કલ્પના કરે તમે, કે આમ નહીં નામ વાંધો નથી, આમ નહીં નામ વાંધો નથી, આમાં તો વેદનાથી ઉપયોગ છૂટતો નથી. એવી વેદનાના ભયને ટાળવા પણ સમ્યક દ્રષ્ટિ સમર્થ છે. એ વેદનાનો ભય પણ એને કેમ ન થાય એ વિષય ઉપર હવે આ કાવ્ય કહેશે, આ શ્લોક કહે છે. એશ એક એવ હિ વેદના યદ અચલમ જ્ઞાનમ સ્વયં વેદ્યતે નિર્ભેદોદિત વેદ્ય વેદ કબલાત એકમ સદા અનાકુલૈઃ નૈવાન્યગત વેદને વહી ભવેત તદ્વિહિ કૃતો જ્ઞાનીન જ્ઞાનીનો નિશંક સતતમ સ્વયં સસહજમ જ્ઞાનમ સદા વિંદતિ. શ્લોકાર્થ. અભેદ સ્વરૂપ વર્તતા વેદ્ય વેદકના બળથી. કેવી સરસ વાત લીધી છે, પરિણમન લીધું છે જ્ઞાનીને. નિર્જરા અધિકાર છે ને, વેદના કાળે જ્ઞાનીને અધિક નિર્જરા થાય છે, અજ્ઞાની વેદના કાળે અધિક બંધાય છે, જ્યારે જ્ઞાની વેદના કાળે અધિક નિર્જરા, કર્મની નિર્જરા કરે છે, આત્માની શુદ્ધિ વધારી દે છે. કેવો સરસ પ્રસંગ ગણવો એ તો સાવ ઉલટું જ ગણિત છે. એટલે તો કૃપાળુદેવે ટ્રીટમેન્ટ મુમુક્ષુની ભૂમિકામાં આપી કે તને પ્રતિકૂળતા આવે, વેદના આવે, કોઈ ભગવાનની પ્રસાદી સમજે. ભગવાનની પ્રસાદી એટલે શું? કે ભગવાનની પ્રસાદીનો અનાદર ન થાય. આ બધી યુક્તિ લીધી છે. એટલે તું તારા પ્રતિકૂળ પ્રસંગનો અનાદર ન કરીશ. તો તમારે કરવું શું? તો કે આ પ્રતિકૂળ પ્રસંગે સંભાવ રાખવો એટલે તને લાભ થશે, નુકસાનથી બચી જઈશ અને લાભ થશે. પણ તારો જે કોન્સેપ્ટ છે, તારો જે નિર્ણય છે એ બદલી નાખ. કે આ પ્રતિકૂળતા છે એ જ બદલી નાખતો. આ તો ભગવાનની પ્રસાદી છે. તો એટલે કે મારા કામ કરવાનો વખત છે, આત્માની શુદ્ધિ કરવાનો આ મોકો આવ્યો છે, તક આવી છે, એમ લેજે. કે લક્ષ તો હોય છે, પણ અહીં તો વેદન પણ સ્વરૂપનું વધારે છે. એટલે એ તો વાત કરી વેદ્ય વેદકના બળથી. વેદ સ્વરૂપે આત્માનો વેદ્ય વેદક પણ વર્તે છે જ્ઞાનીને, એ પહેલી વાત લીધી છે. પોતાનું જે પોતાથી અભેદ સ્વરૂપ, પોતે જ વેદનાર, એ સ્વરૂપનો વેદનાર પણ પોતે અને વેદાનાર પણ પોતાનું સ્વરૂપ જ, એવું અભેદ પોતાનું વેદ્ય વેદક પણ જે છે એનું બળ છે. શું એમાં? એ વેદ્ય વેદક પણ છે ને, વેદ્ય વેદક પણ આની સાથે એનું બળ છે. એટલે સ્વસંવેદનનું બળ છે ત્યાં. સ્વસંવેદનમાં પોતે પોતાને વેદે છે, એનું જ્ઞાનીને એટલું બળ છે કે એ વેદનાને વેદતો નથી. કેમ કે પરને વેદી શકાતો નથી. વેદના તો શરીરની પર્યાય છે. આત્માની પર્યાયને વેદે, શરીરની પર્યાયને કેવી રીતે વેદે? પણ જે આત્માની પર્યાયને ન વેદે, એ શરીરની પર્યાયને ભ્રમથી વેદીને દુઃખી થાય છે. વેદી શકતો નથી, પણ ભ્રમથી વેદીને દુઃખી થાય છે, એમ છે. ખરેખર કરસ તો બહુ સરસ છે. એના ઉપર તો વિસ્તારથી લેવું હોય તો કૃપાળુદેવનો 913 નંબરનો પત્ર છે, વેદના ઉપરનો બહુ સરસ પત્ર છે. અભેદ સ્વરૂપ વર્તતા વેદ્ય વેદકના બળથી, અર્થાત વેદ્ય અને વેદક અભેદ જ હોય છે. બીજા પદાર્થને તો વેદી શકાતો જ નથી. ભેદવાળા એટલે અન્ય પદાર્થને તો જે અભેદ જ હોય છે. એવી વસ્તુ સ્થિતિના બળથી, વસ્તુ સ્થિતિના અનુભવના બળથી એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે સદાય વેદાય છે. નિરાકુળ પુરુષો એટલે જ્ઞાનીઓ. જ્ઞાનીઓ તો અચળ જ્ઞાનને જ સ્વયં નિરાકુળપણે, જ્ઞાનનું સ્વરૂપ નિરાકુળ છે. કેમ કે જ્ઞાનમાં કશાય નથી, કશાયમાં જ્ઞાન નથી. જ્ઞાન કશાય સ્વરૂપે થતું નથી, કશાય જ્ઞાન સ્વરૂપે થતો નથી. તેથી કશાયમાં આકુળતા છે, જ્ઞાન તો સદાય નિરાકુળ સ્વરૂપે છે. તો જ્ઞાની તો પોતે પોતાના નિરાકુળ સ્વરૂપને, નિરાકુળ જ્ઞાનને જ પોતા સ્વરૂપે વેદે છે, સદાય વેદે છે. બસ ત્યાં જ્ઞાનને વેદે ત્યાં શરીરની વેદનાથી છૂટો પડી જાય. છૂટો ને છૂટો રહે. શરીરની વેદના શરીરની વેદનામાં રહીએ, ભિન્ન રહીને એને જાણે કે આ તીવ્ર છે કે મંદ છે. શું? પણ જ્ઞાનમાં એ વેદાતી નથી. જ્ઞાનમાં જણાય ખરી, પણ જ્ઞાનમાં વેદાય નહીં. તેથી એ દુઃખી ન થાય, વેદનાથી દુઃખી ન થાય. સુખી થતો થતો વેદનાને જાણે લ્યો. ઠીક, જ્ઞાની સુખી થતો થતો વેદનાને જાણે છે. સદાય નિરંતર, સદાય એટલે નિરંતર. એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે એટલે જ્ઞાનીઓ વડે સદાય વેદાય છે. તો જ્ઞાની તો સદાય પોતાના જ્ઞાનને જ વેદી રહ્યા છે. તે આ એક જ વેદના જ્ઞાનીઓને છે, જ્ઞાન વેદના જ જ્ઞાનીઓને છે, નિર્વિકલ્પ જ્ઞાન વેદના છે આ. ગુરુદેવે એક વચન લીધું છે પરમાગમ સારમાં છેલ્લે છેલ્લે, એક હજાર ને બે છે. વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના, નિર્વિકલ્પ જ્ઞાન વેદના, શરીરની વેદનાની જ્ઞાન વેદના, વેદનની ક્રિયાને વેદના કહે છે. તેનું અંતરલક્ષ કરવું, અંદરમાં છે એનું અંતરલક્ષ કરવું, બધાને તારા છે અનુભૂતિ સ્વરૂપ, અનુભૂતિ કે વેદના કયો, તેનું નામ ભાવશ્રુતનું લક્ષ છે. એનું નામ આત્માનું લક્ષ કયો, ભાવશ્રુતનું લક્ષ કયો, ક્યારે થાય એનો પ્રશ્નનો ઉત્તર છે. રાગની અપેક્ષા છોડીને, આ રાગ સારો છે ને આ રાગ સારો છે એની અપેક્ષા છોડીને, અથવા રાગની ઉપેક્ષા કરીને, ચાલતા રાગને ઉપેક્ષિત કરીને, સ્વનું લક્ષ્ય કરતા ભાવશ્રુત ખીલે છે, અને તે ભાવશ્રુતમાં આનંદના ફુવારા છે. ઠીક છે, એ ભાવશ્રુતમાં નિરાકુળ આનંદના ફુવારા છે. આ પહેલું પહેલું પકડીને લીધું હતું, અધ્યાત્મ પરાગ કરીને એક નાનું સંકલન બહાર પાડ્યું હતું ને, એમાં વચન લીધું હતું. આ તો સંકલન છે ગુરુદેવને ઉપસ્થિતિ પછી, એમાં લીધું હતું. આ મેં વાંચેલું ગુરુદેવે પોતે પોતાના વચનો તારવેલા એમાંથી, આ વાંચ્યું બહુ સારું તાર્યું છે કે પોતે પ્રસન્ન થયા હતા. આ અંદર આનંદના ફુવારા, ભાવસ્વરૂપમાંથી આનંદના ફુવારા છૂટે છે કે જેને અંદર આનંદના ફુવારા છૂટે એને શરીરની વેદના વેદાતી, એટલે એને કર્મ બંધ થતો નથી, નિર્જરા થાય છે અથવા એ સુખી થાય છે. વિશેષ
ભગવાન નમઃ.